ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનની દુનિયામાં એમ કહી શકાય કે એક ઊંડી ડૂબકી મારી રહ્યા છીએ. આપણું ધ્યાન એક એવા અભિગમ પર છે જે ભરત મહેતા એમના લેખ વિવેચનમાં સમાજશાસ્ત્રીય અભિગમમાં કહે છે તેમ થોડો આમ ઉપેક્ષિત રહ્યો છે. આ લેખ ડિસેમ્બર 2005માં ગુજરાતી અધ્યાપક સંઘ સમક્ષ રજૂ થયો હતો અને મહેતા એક બહુ પાયાનો સવાલ પૂછે છે કે ભાઈ, શા માટે આપણું ગુજરાતી વિવેચન મોટે ભાગે સાહિત્ય જે સામાજિક પરિવેશમાં રચાય છે, વંચાય છે, એની જાણે કે અવગણના કરે છે? ખાલી કલા ખાતર કલા પર ધ્યાન આપીને આપણે કશું ગુમાવી તો નથી રહ્યા ને? ચાલો આની જરા વાત કરીએ આજે.
હા, ખરેખર આ બહુ જ મહત્વનો મુદ્દો છે. મહેતા પોતે જ નોંધે છે કે ગુજરાતીમાં આવા સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી કૃતિઓનું વિશ્લેષણ કરવાના પ્રયત્નો થયા છે એવું નથી કે નથી થયા, પણ ઓછા છે. અને જે થયા છે તે ક્યારેક કલામીમાંસા એટલે કે કલાની સમજ અને જ્ઞાનમીમાંસા એટલે કે એમાંથી મળતા જ્ઞાનની સમજ બંને રીતે થોડા અધૂરા લાગે છે. આપણે ઘણીવાર જાણે કલાકૃતિને એના સામાજિક મૂળિયાથી અલગ પાડી દઈએ છીએ.
અને તેઓ આ ચર્ચાને વધુ પ્રાસંગિક બનાવવા માટે પેલું પ્રેમચંદ અને સજ્જાદ ઝહીર જેવા પ્રગતિશીલ લેખકોની શતાબ્દીનો સંદર્ભ પણ આપે છે, ખરું ને?
બરાબર. એ યાદ અપાવે છે કે દુનિયામાં તો ફ્રેન્ચ ક્રાંતિ હોય કે પછી નારીવાદી કે દલિત આંદોલનો, આ બધાએ સાહિત્યને સમાજના અરીસા તરીકે જોવાની વાતને ખૂબ બળ આપ્યું છે.
પણ આ વિચાર કંઈ સાવ નવો તો નથી જ, બરાબર? તમે કહ્યું એમ.
જરાય નહીં, એના મૂળ તો છેક પ્લેટો અને એરિસ્ટોટલ સુધી જાય છે. પ્લેટો ભલે કવિઓને આદર્શ રાજ્યમાંથી બહાર રાખવા માંગતા હતા, પણ એરિસ્ટોટલે કલા અને સમાજ વચ્ચેના સંબંધને વધુ ઊંડાણથી વ્યવસ્થિત રીતે સમજાવ્યો. એમનું કહેવું હતું કે કોઈ પણ વસ્તુને સમજવા માટે એના પરિવેશ સાથેનો એનો સંબંધ સમજવો પડે.
પેલું દેડકાનું ઉદાહરણ એમણે આપ્યું હતું ને?
હા, એ બહુ સરસ ઉદાહરણ છે કે દેડકાને સમજવા માટે ફક્ત એની ચીરફાડ કરો એ પૂરતું નથી, એ પાણી અને જમીન બંને પર કેવી રીતે જીવે છે એનું ઉભયજીવીપણું સમજવું પડે.
એટલે સંદર્ભ વગર તો વસ્તુ સમજાય જ નહીં. પણ આ વાત આપણા ભારતીય કાવ્યશાસ્ત્રની મુખ્ય ધારાથી થોડી જુદી નથી?
હા, એ ખરું છે. ભારતીય પરંપરામાં કાવ્ય જગતને મોટે ભાગે સ્વાયત્ત, સ્વયં પર્યાપ્ત માનવામાં આવ્યું. સમાજ સાથેના એના સંબંધ પર ઓછો ભાર મુકાયો.
પણ મહેતા અહીં એકદમ પાયાની વાત કરે છે. સાહિત્યનું માધ્યમ શું? ભાષા. અને ભાષા
તો સામાજિક વ્યવહારમાંથી જ જન્મે અને વિકસે.
બરાબર. તો જો ભાષા જ સામાજિક હોય તો પછી સાહિત્ય સામાજિક ઘટના કેવી રીતે ન હોઈ શકે?
એટલે જે કલા એ સામાજિક ઘટના નથી એવા મતને પડકારે છે.
અને આ વાત આપણને પેલા પરંપરાગત મૂલ્યાંકનના આધાર પર સવાલ કરવા પ્રેરે છે કે શું સાહિત્યનો હેતુ ખાલી આનંદ જ છે?
હા, એ જ. મહેતા પૂછે છે કે હરીશ મંગલમની દાયણ, કે મહાશ્વેતા દેવીની દ્રૌપદી, કે પછી ભીષ્મ સહાનીની તમસ, આ બધું વાંચીને શું આપણને આનંદ થાય છે? ના, કદાચ ગુસ્સો આવે, દુઃખ થાય, અસ્વસ્થતા લાગે. તો એનો મતલબ એમ થયો કે આપણું પરંપરાગત સૌંદર્યશાસ્ત્ર, જે મુખ્યત્વે આનંદ, રસ એના પર ભાર મૂકે છે, તે આવી કૃતિઓને સમજવા માટે કદાચ અધૂરું છે.
એટલે માં સ્વતંત્રતા, સમાનતા, ન્યાય જેવા જે સામાજિક મૂલ્યો છે એમને પણ સ્થાન આપવું પડે એમને.
ચોક્કસ, એમને પણ વિવેચનમાં સ્થાન મળવું જોઈએ.
તો કૃતિ કેટલી સુંદર છે કે શૈલી કેટલી પ્રભાવશાળી છે એટલું જ નહીં, પણ એ શું કહે છે, કોના તરફથી બોલે છે અને સમાજ પર એની શી અસર પડે છે, આ બધું પણ મહત્વનું બને. અને અહીંયા પેલો કાર્લ માર્ક્સનો વિચાર એકદમ બંધબેસતો લાગે છે.
બરાબર.
માર્ક્સે પોતે કહ્યું હતું ને કે બાલઝાક જેવા નવલકથાકારો પાસેથી એમને 19મી સદીના ફ્રેન્ચ સમાજ વિશે જેટલું જાણવા મળ્યું એટલું તો કદાચ ઇતિહાસકારો કે અર્થશાસ્ત્રીઓ પાસેથી પણ નહોતું જાણવા મળ્યું.
સાચી વાત. સાહિત્યમાં સમાજનું ઊંડું સત્ય છતું કરવાની તાકાત છે. અને માર્ક્સનો પેલો પ્રખ્યાત સિદ્ધાંત આધાર અને અધિરચનાનો.
હા, બેઝ અને સુપરસ્ટ્રક્ચર.
હા, સરળ ભાષામાં આધાર એટલે સમાજની આર્થિક વ્યવસ્થા, ઉત્પાદનના સાધનો કોની પાસે છે વગેરે. અને અધિરચના એટલે કાયદો, રાજકારણ, ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્ય પણ. માર્ક્સવાદી દ્રષ્ટિકોણ એમ કહે છે કે આર્થિક આધાર બદલાય તેમ ઉપલી અધિરચના પણ બદલાય.
આનું કોઈ ઉદાહરણ?
લેનિનનું ટોલ્સ્ટોય પરનું વિશ્લેષણ જુઓ. ટોલ્સ્ટોય પોતે તો ઉમરાવ જમીનદાર હતા, પણ લેનિને બતાવ્યું કે એમની કૃતિઓ રશિયન ખેડૂતોની વેદના અને એ સમયના સામાજિક વિરોધાભાસોને કેવી રીતે વાચા આપે છે. જો કે મહેતા એક ચેતવણી પણ આપે છે, સાહિત્યને સમાજનું માત્ર દર્પણ ગણી લેવું એ થોડું સરળીકરણ છે.
એટલે કે એ ફક્ત પ્રતિબિંબ નથી પાડતો.
ના, એનાથી વધુ જટિલ સંબંધ છે. સાહિત્ય ક્યારેક પરિવર્તનને પ્રેરણા પણ આપે છે, એ સક્રિય ભૂમિકા ભજવે છે.
તો માર્ક્સ અને લેનિને આર્થિક અને સામાજિક સંદર્ભની વાત કરી, પણ મહેતા તો બીજા ઘણા વિચારકોનો ઉલ્લેખ કરે છે જેમણે આ વિચારને આગળ વધાર્યો, ખરું ને?
હા, બિલકુલ. એમણે યાદી આપી છે, શરૂઆતમાં વિકો અને હર્ડર જેવા હતા જેમણે સાહિત્યને ઐતિહાસિક સાંસ્કૃતિક સંદર્ભમાં જોવાનો પ્રયાસ કર્યો. પછી 20મી સદીમાં આ વિચાર વધુ વ્યવસ્થિત બન્યો, જેમ કે હંગેરીના જ્યોર્જ લુકાચ, એમણે વાસ્તવવાદ અને નવલકથાના સામાજિક મૂળ વિશે ઘણું લખ્યું.
અને પેલી ફ્રેન્કફર્ટ સ્કૂલ?
હા, જર્મનીની ફ્રેન્કફર્ટ સ્કૂલ, અડોર્નો, માર્ક્યુસ જેવા વિચારકો. એમણે એ તપાસ્યું કે કઈ રીતે કલા અને સંસ્કૃતિ મૂડીવાદી સમાજમાં વિચારધારાને ટકાવી રાખે છે અથવા તો પડકારે છે. ઇટાલીમાં ગ્રામશીએ હેજેમોનીનો ખ્યાલ આપ્યો.
હેજેમોની એટલે પેલી શાસક વર્ગની સાંસ્કૃતિક સર્વોપરિતા, સંમતિ દ્વારા શાસન.
બરાબર. અને ફ્રાન્સમાં અલ્થુઝર, ફુકો જેવા વિચારકોએ ભાષા, સંસ્થાઓ, સત્તા અને વિચારધારાના સંબંધો તપાસ્યા.
આ બધા નામો અને સિદ્ધાંતો આમ તો થોડા અઘરા લાગે, પણ મહત્વની વાત એ છે કે આ લોકો ખાલી થિયરી નહોતા આપતા, પણ સાહિત્યનું વિશ્લેષણ કરતા હતા. બરાબર,
એકદમ સાચી વાત. ખાલી હવામાં વાતો નહીં. દાખલા તરીકે લુકાચે ગેટે અને થોમસ માન જેવા લેખકોની કૃતિઓ તપાસી. રશિયાના મિખાઇલ બાખ્તીને દોસ્તોયેવ્સ્કીની નવલકથાઓમાંથી સંવાદાત્મકતા અને બહુસ્વરતા જેવા ખ્યાલો આપ્યા.
સંવાદાત્મકતા એટલે?
ડાયલોજિઝમ.
હા,
એટલે કે કૃતિમાં જુદા જુદા પાત્રો અને વિચારોના અવાજોનું ટકરાવ. અને બહુસ્વરતા એટલે કોઈ એક જ લેખકનો સર્વોપરી અવાજ નહીં, પણ અનેક સ્વરોનું સહઅસ્તિત્વ. આ બધું સમાજની વિવિધતાનું જ પ્રતિબિંબ છે.
અને ઇંગ્લેન્ડમાં?
ઇંગ્લેન્ડમાં રેમન્ડ વિલિયમ્સ, ટેરી ઇગલ્ડન જેવા મોટા ગજાના વિવેચકો થયા. એમણે સાહિત્ય, સંસ્કૃતિ અને રાજકારણના ગાઢ સંબંધો પર ખૂબ ભાર મૂક્યો. ક્રિસ્ટોફર કોડવિલ જેવા તો ક્રાંતિકારી હતા, સ્પીનના ગુરુયુદ્ધમાં લડતા મૃત્યુ પામ્યા, પણ એ પહેલા ઇલ્યુઝન એન્ડ રિયાલિટીમાં કવિતાના સામાજિક કાર્ય વિશે લખી ગયા.
આ બધાનો સાર એ જ કે સાહિત્યને એના સમાજ, રાજકારણ, અર્થતંત્રથી અલગ ન કરી શકાય.
ચોક્કસ, એનો જ એક ભાગ છે.
અને આ જ મુદ્દો મહેતા હવે ગુજરાતી વિવેચન પર લાવે છે, અને અહીં એમની વાત થોડી ટીકાત્મક બને છે, નહીં?
હા, અહીંયા એમની ટીકા ખરેખર તીખી છે. તેઓ કહે છે કે ગુજરાતી વિવેચનમાં આપણે પેલું ટીએસ એલિયટ અને નવ્ય વિવેચન, ન્યૂ ક્રિટિસિઝમ
આવ્યું,
જે ફક્ત કૃતિની આંતરિક રચના, રૂપ, શબ્દો પર જ ધ્યાન આપતું હતું.
રાઈટ.
લેખક કે સમાજની વાત નહીં કરવાની.
બરાબર.
એના પછી આપણે સીધા જ જાણે અનુઆધુનિકતાવાદમાં કૂદી પડ્યા, જે ઘણીવાર બધી મોટી વિચારધારાઓ પર જ શંકા કરે છે.
અને વચ્ચે?
અને વચ્ચે જે આખો મોટો સમાજલક્ષી માર્ક્સવાદી વિવેચનનો પ્રવાહ આખી દુનિયામાં ચાલ્યો, એને આપણે મોટે ભાગે અવગણી દીધો, જાણે જોયો જ નહીં.
શું આ વાત સાચી છે? આવું ખરેખર થયું?
મહેતાના મતે આ અવગણનાને કારણે આપણે ગુજરાતી સાહિત્યને પૂરેપૂરું સમજવામાં ક્યાંક કચાશ રાખી છે. તેઓ ઉદાહરણો પણ આપે છે.
કેવા ઉદાહરણ?
જેમ કે ગુજરાતમાં પેલું અનામત વિરોધી આંદોલન થયું, એના પર 3 નવલકથાઓ આવી. મણિલાલ હ. પટેલની મનોરથ, જોસેફ મેકવાનની આંગળિયાત અને ધીરુબેન પટેલની બદલાતી ક્ષિતિજ. હવે આ ત્રણેયની સરખામણી કરો તો ખ્યાલ આવે કે દરેક લેખક આંદોલનને ક્યાંથી જુએ છે, કયા વર્ગના અનુભવને વાંચા આપે છે, કેમ એમના દૃષ્ટિકોણ અલગ છે.
હા, આ તો રસપ્રદ કહેવાય. ખાલી કઈ કૃતિ સારી ને કઈ નબળી એવું કહેવા કરતાં આ વધુ ઊંડી સમજ આપે. બીજું કોઈ ઉદાહરણ?
મુનશીનું ઉદાહરણ જુઓ. એમની આત્મકથા અડધે રસ્તેમાં છપ્પનિયા દુકાળનું કેવું ભયાનક ચિત્રણ છે, પણ એમની ઐતિહાસિક નવલકથાઓ જેમ કે જય સોમનાથ, એમાં એ અનુભવ જાણે ગૌણ બની જાય છે અને ગુજરાતી અસ્મિતાનો એક ચોક્કસ ખ્યાલ કેન્દ્રમાં આવી જાય છે. હવે આની સરખામણી પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ સાથે કરો, જે દુકાળને કેન્દ્રમાં રાખે છે, તો તરત ખ્યાલ આવે કે મુનશીનો અસ્મિતાનો ખ્યાલ કયા વર્ગ સાથે વધુ જોડાયેલો છે.
અને સુરેશ જોશી વિશે પણ એમણે કહ્યું છે ને?
હા, સુરેશ જોશી જેવા આપણા ટોચના વિવેચક, રાવજી પટેલની કવિતા સ્વહુંશીલાલનું એમણે જે વિશ્લેષણ કર્યું એ ભાષા અને રચનાની રીતે ઉત્તમ હતું એમાં શંકા નથી, પણ મહેતા કહે છે કે કવિતામાં જે ઇવિલ ફોર્સ, એક અનિષ્ટ શક્તિનું જે ચિત્રણ છે, જે કદાચ સરમુખત્યારશાહી કે શોષણનું પ્રતીક હોઈ શકે, એના સામાજિક રાજકીય અર્થઘટન તરફ સુરેશભાઈએ ધ્યાન ન આપ્યું.
ઓ, એટલે કે રૂપ પર એટલું ધ્યાન અપાયું કે કન્ટેન્ટનો, સંદેશનો સામાજિક અર્થ જાણે રહી ગયો.
હા, મહેતાનો મુખ્ય મુદ્દો એ જ છે કે આ સમાજલક્ષી અભિગમની લગભગ ઉપેક્ષા થઈ છે. બીજું ઉદાહરણ જોસેફ મેકવાનની કૃતિઓનું છે. ઘણીવાર એમની કૃતિઓની પ્રશંસા એટલા માટે થાય છે કે એમાં દલિત જીવનનું નિરૂપણ છે, પણ એની કલાત્મક ગુણવત્તાની ઝીણવટભરી ચર્ચા ઓછી થાય છે. આ પણ એક પ્રકારની સપાટતા જ કહેવાય.
અને પેલું ઉમાશંકર જોશી અને શરદ બાબુની પથેરદાબીવાળું,
હા, એ પણ યાદ કરે છે. ઉમાશંકરભાઈએ સંસ્કૃતિ માસિકના વિશેષાંકમાંથી શરદબાબુની ક્રાંતિકારી નવલકથા પથેરદાબીને બાકાત રાખી હતી, કદાચ ગાંધીવાદી વિચારધારાના પ્રભાવ હેઠળ. આ બધું એ જ દર્શાવે છે કે વિવેચકનો પોતાનો દૃષ્ટિકોણ, એની વિચારધારા, એ પણ વિવેચનને અસર કરે છે, અને એ સમજવું જરૂરી છે.
પણ મહેતા સાવ એવું તો નથી કહેતા ને કે કોઈએ આ દિશામાં કામ જ નથી કર્યું, કોઈ સકારાત્મક ઉદાહરણો નથી?
ના ના, એવું બિલકુલ નથી. તેઓ સ્પષ્ટપણે જયંત કોઠારી, પ્રબોધકુમાર પટેલ, દિગીશ મહેતા, જયંત ગાડિત જેવા વિવેચકોના કામની સરાહના કરે છે. જેમ કે જયંત કોઠારીએ હેમચંદ્રાચાર્યના પ્રાકૃત દુહાઓનું વિશ્લેષણ કર્યું ત્યારે સામાજિક તત્વો અને સાહિત્યિક ગુણો બંનેને ધ્યાનમાં રાખ્યા. પ્રમોદકુમાર પટેલે સ્વામી આનંદના લખાણોનો અભ્યાસ કરતી વખતે એમના સામાજિક પરિપ્રેક્ષ્યને કલામૂલ્યો સાથે જોડીને જોયો. દિગેશ મહેતાનું સાહિત્ય અને સામાજિક વાસ્તવ પરનો લેખ, જયંત ગાડિતનો સંગ્રહ, આ આપણી કથા, આ બધા પ્રયાસો નોંધપાત્ર છે. એટલું જ નહીં, સુરતની સંસ્થા સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ દ્વારા સાહિત્ય અને સમાજ ચેતના અને ગોવર્ધનરામ સમાજશાસ્ત્રીય અધ્યયન જેવા પ્રકાશનો થયા, એ પણ મહત્વના છે.
તો આટલી બધી ચર્ચા પછી મહેતાનો આખરી સંદેશ શું છે? એમના મતે સાહિત્ય વિવેચન કેવું હોવું જોઈએ?
સાર એ છે કે સાહિત્યને ફક્ત સાહિત્યના શુદ્ધ ખાનામાં બંધ ન કરી શકાય. એને પૂરેપૂરું સમજવા માટે આપણે સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણ, મનોવિજ્ઞાન જેવી બીજી વિદ્યાશાખાઓની મદદ લેવી પડે. કૃતિનું મૂલ્યાંકન ખાલી એની કલાત્મકતા, કલામીમાંસાથી નહીં, પણ એક એવું જ્ઞાન કે સમજ આપે છે, જ્ઞાનમીમાંસા, અને કઈ રીતે ભાષાનો ઉપયોગ કરે છે ભાષાવિજ્ઞાન, આ બધાને એના સામાજિક સંદર્ભમાં રાખીને કરવું જોઈએ.
એટલે એક વધુ સંકલિત ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ.
હા, બરાબર, આંતરવિદ્યાકીય અભિગમ.
અને આનું મહત્વ શું? આપણે આવું શા માટે કરવું જોઈએ?
કારણ કે મહેતા માને છે કે સાહિત્ય ખાલી ટાઈમપાસ નથી, કે ખાલી ભૂતકાળને સમજવાનો દસ્તાવેજ પણ નથી, એ વર્તમાન સમાજને સમજવામાં અને કદાચ એને વધુ સારો બનાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. અહીં તેઓ રાજકીય ચિંતક ભીખુ પારેખનું એક વાક્ય ટાંકે છે જે બહુ મહત્વનું છે.
કયું વાક્ય?
પારેખ કહે છે કે માર્ક્સવાદની ટીકા કરવી સહેલી છે, પણ એને બરાબર સમજ્યા વગર કરેલી ટીકાનો કોઈ મતલબ નથી, ખાસ કરીને આપણા ગુજરાતી પરિવેશમાં જ્યાં એના વિશે જાણકારી ઓછી અને ગેરસમજ વધારે છે.
પહેલા સમજો પછી મૂલ્યાંકન કરો.
બરાબર.
તો ભરત મહેતાના લેખ પરની આપણી આ ચર્ચા પરથી એમ કહી શકાય કે તેઓ સાહિત્ય વિવેચનમાં સમાજશાસ્ત્રીય અભિગમને ખૂબ જ મહત્વનો ગણે છે, એને કેન્દ્રમાં લાવવા માંગે છે. એ દલીલ કરે છે કે આ અભિગમ આપણને કૃતિના ફક્ત ઉપરના દેખાવ પાછળ રહેલા ઊંડા સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અર્થો સુધી લઈ જાય છે.
હા, અને એ પરંપરાગત સુંદરતાની વ્યાખ્યાને પણ પડકારે છે. એમાં સામાજિક ન્યાય જેવા મૂલ્યોનો સમાવેશ કરવા પ્રેરે છે.
બરાબર.
અને સૌથી અગત્યનું, આ અભિગમ સાહિત્યને ખાલી લેખકની અંગત અભિવ્યક્તિ નથી ગણતો, એને એક સામાજિક ઉત્પાદન તરીકે જુએ છે. એ સવાલો પૂછે છે, આ કૃતિ કઈ સામાજિક પરિસ્થિતિમાંથી આવી, કોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે, કઈ વિચારધારાને મજબૂત કરે છે કે પછી પડકારે છે.
આ પ્રશ્નો પૂછવાથી સાહિત્ય જાણે વધુ જીવંત બની જાય છે ને, એક સામાજિક સંવાદનું માધ્યમ.
હા, સંવાદ અને ક્યારેક સંઘર્ષનું ક્ષેત્ર પણ.
અને અંતે મહેતા આપણને પેલા માર્ક્સના જાણીતા વિધાન પર વિચારતા મૂકી જાય છે, philosophers have only interpreted the world in various ways. The point is to change it. તત્વચિંતકોએ અત્યાર સુધી દુનિયાનું માત્ર જુદી જુદી રીતે અર્થઘટન જ કર્યું છે, પણ મુખ્ય મુદ્દો તો તેને બદલવાનો છે. આ વાત સાહિત્ય અને વિવેચનને કેટલી લાગુ પડે? શું સાહિત્યનું કામ ખાલી વાસ્તવિકતાનું ચિત્રણ કે અર્થઘટન જ છે, કે પછી એને બદલવામાં પણ એની કોઈ ભૂમિકા છે?
અને જો છે તો વિવેચક તરીકે, વાચક તરીકે એ ભૂમિકા આપણે કેવી રીતે નિભાવી શકીએ?
હા, આ એક મોટો સવાલ છે જે મહેતાનો લેખ આપણી સામે છોડી જાય છે. આ વિચાર સાથે આપણે ભરત મહેતાના લેખ પરની આજની આ ઊંડાણપૂર્વકની વાત અહીં પૂરી કરીએ છીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.